એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત અંજલી ખાંડવાલાની વાર્તા લીલો છોકરો. ઓડિયો પઠન શ્રેયા સંઘવી.
પપ્પા પપ્પા પપ્પા,
એક શ્વાસે ફાટેલા અવાજે બૂમો પાડતો નાનકડો 5 વર્ષનો પૌરવ ઘોડાપુરની જેમ બે નીસણી ચડી પોતાના પિતાના ઓરડાનું બારણું ખોલી પ્રવેશ કરે છે. એકાગ્ર ચિત્તે ચોપડીમાં કંઈ લખી રહેલા પિતાના ખમીસનો કોલર નાની આંગળીઓથી ખેંચી,
ઉઠો પપ્પા, ઝાડ ચાલે છે,
એમ તરડાયેલા સ્વરે ડઘાયેલી આંખે 2-3 વાર બોલે છે. પિતા ઊંઘમાંથી સફાળા બેઠા થયા હોય એમ ખુરશી ઉપરથી ઝાટકા સાથે ઊભા થાય છે. પૌરવ એના નાનકડા હાથમાં પિતાની આંગળીઓ સાણસીમાં પકડી હોય એવી મજબૂતાઈથી પકડી બંટોળ જેમ પગથિયા કૂદાવતો ભોંયતળીએ આવેલા દિવાનખાનામાં પિતાને ઘસડી લાવે છે.
જુઓ પપ્પા, એ મારી પાસે આવે છે.
ખૂણામાં એક મોટા કુંડામાં ઉગેલા રબરના છોડને ચીંધી પૌરવ વિસ્મય અને આનંદથી બોલ્યો. તેના પિતા દેશના એક વિખ્યાત બોટનિસ્ટ, આંખો ચોળી અનેકવાર છોડનું નિરીક્ષણ કરે છે.
પપ્પા, એને બહાર તડકામાં જવું છે, મને કહે છે આ ઓરડામાંથી બહાર કાઢ.
પૌરવ ઝાડ ચાલે કે બોલે નહીં એવું તો વાર્તામાં જ બને, પણ પપ્પા જુઓ.
ચલ,
આપણે મીઠુ કાકાને મળવા જઈએ, કહી પિતાએ પૌરવનો હાથ ખેંચ્યો. પૌરવ ખૂબ ડાયો અને સમજ્યું, પણ આજે એણે કુંડા બહાર ખસેડવા કકડાટ કરી મૂક્યો. નોકરોએ કુંડું ઉંચકીને બહાર મૂક્યું, પછી રબરના છોડના પાંદડાઓને પંપાળી બોલ્યો,
તું તડકામાં ના, હું ચોકલેટ કાકાના ઘરે જાઉં છું. હા,
2 દિવસ પહેલાં આંબાના ઝાડ ઉપર ચડી મરવા તોડવા હાથ લંબાવવા જતાં પૌરવ નીચે પડ્યો. સૂકા પાંદડાના ઢગલામાં માળી નીચે જ ઊભો હતો. તરત જ એણે પૌરવને ઉંચકી લીધો, એને ખાસ વાગ્યું નથી ને એની ખાતરી કરી લીધી. માળીએ શેઠને પૌરવના અવારનવાર ઝાડ પર ચડવા વિશે ફરિયાદ કરી. પિતાએ છાપું વાંચતા મોઢું બહાર ન કાઢવાનો નિર્ણય કરી વાત ખંખેરી કાઢી. પણ આજે એકાએક ઝાડ ચાલે છે અને બોલે છે એવી ગાંડી વાત પૌરવના મોઢે સાંભળી શંકા થઈ કે કદાચ ઝાડ ઉપરથી પડવાના લીધે પૌરવના મગજને ઈજા તો નહીં થઈ હોય. મીઠુભાઈ જાણતા ન્યુરોલોજિસ્ટ છે અને પૌરવના પિતાના મિત્ર. પૌરવ એમને ઘરે જવા સદા ઉત્સુક, કારણ મીઠુભાઈ પૌરવને હંમેશા ચોકલેટ આપતા, એટલે જ પૌરવે એમનું હુલામણું નામ ચોકલેટ કાકા રાખેલું. ચારે બાજુથી ઉથલાવી ઉથલાવી પૌરવને બારીકાઈથી તપાસ્યો. મીઠુભાઈના મત પ્રમાણે પૌરવના મગજને કોઈ જાતની ઈજા નહોતી પહોંચી. હવે બોટનિસ્ટ ડૉક્ટર મહેતાનું મન પૌરવની વર્તણૂકને સમજવા મથતું, અનેક પ્રશ્નોથી ઘેરાઈ ગયું. પૌરવ જૂઠું તો ન જ બોલે, કારણ સચ્ચાઈ આ કુટુંબમાં સહજ હતી અને મા બાપે ખૂબ પ્રેમપૂર્વક કોઈપણ જાતની શિક્ષાની ધાકધમકી વગર કાળજીથી પૌરવ અને તેની મોટી બહેન પૌલોમીને ઉછેર્યા છે. ક્યાં તો છોડ ચાલ્યો અને બોલ્યો એવો પૌરવને કોઈ કારણસર ભ્રમ થયો, કાં તો પૌરવે જે અનુભવ્યું તે અનુભવવા પોતે સમર્થ નથી. આ બેમાંથી કયું સાચું? એ મથામણમાં ડૉક્ટર મહેતા આખો દિવસ રચ્યા પચ્યા રહ્યા. સમયના સ્તરમાં આ વાત દટાઈ પુરાતન અવશેષ જેવી થઈ ગઈ. ડૉક્ટર મહેતાને વનસ્પતિના સમુદાયમાં જ ઘેરાયેલું ગમતું હોવાથી અમદાવાદથી 15 કિલોમીટર દૂર એક ફળફૂલની વાડીમાં તે એમના કુટુંબ જોડે રહે. ચીકુ, સીતાફળ, રાયણ, બોર, જાંબુ, આંબો, નારિયેળી, ખજૂર જેવા ફળના ઝાડ અને સાથે ગુલમહોર, પિલ્ટુફામ, કેશિયા, કચનાર જેવા સુશોભિત ફૂલવાળા ઝાડ વાદળા જેમ ડૉક્ટર મહેતાના બાગના આકાશમાં પથરાયેલા છે. પોતાની જમીન અને પાણીને અનુરૂપ એવા અનેક ઝાડ છોડ દેશ વિદેશથી લાવી વાવ્યા છે. એક કાચનું ગ્રીન હાઉસ પોતાના ઘરની બાજુમાં જ છે, જેમાં છેલ્લા 2 વર્ષથી આફ્રિકાની અનેક વનસ્પતિનો ઉછેર કરે છે. બાળપણથી જ પૌરવ અને પૌલોમી બંનેને પિતા વનસ્પતિનું જ્ઞાન આપે છે. 5 વર્ષના પૌરવને પોતાની વાડીમાં આવેલી વનસ્પતિના નામ, તેના ઉપર લાગતા ફળફૂલ બીજની સારી ઓળખ છે અને તે કઈ ઋતુમાં ફૂલે ફાલે તે વિશે સારો ખ્યાલ છે. વનસ્પતિ જોડે પૌરવને સહજ તાદાત્મ્ય છે. 10 વર્ષની પૌલોમી કુદરતમાં જાનૈયા જેમ મહાલે છે.
બે દિવસ નાનીના ઘરે શહેરમાં રહેવું પડે તો અકળાઈ જાય છે, પણ તેને ઝાડપાનના જીવનમાં રસ નથી. ગ્રીનહાઉસથી થોડે દૂર મજબૂત તારની વાડ બંધાવી એણે પોતાના ટપકાવાળા હરણ સસલા રાખવાની સગવડ કરાવી છે. મહિના પહેલાં બચ્ચાને જન્મ આપી મરી ગયેલી હરણીના બચ્ચાની એ જ માં છે. રોજ સવારે ઉઠી બચ્ચા પાસે દોડી જાય છે બાટલીમાં દૂધ લઈને, ખોળામાં સુવાડી પાય, કૂણું કૂણું ઘાસ ખવડાવે, સ્કૂલમાંથી પાછા વળતા પહેલી બચ્ચાને મળે, પછી પોતાની માને. રૂપાંદે આ બાળકોની માં ચુસ્ત વૈષ્ણવ કુટુંબમાં ઉછરી હતી. પોતાના બાળકો લાલજીના સ્વરૂપ હોય તેવી ભક્તિથી ઉછેરતી. વાર્તાનો ભંડાર એની પાસે અખૂટ. રોજ રાતે મહાભારત, રામાયણ કે કોઈ 84 વૈષ્ણવોના જીવનનો કોઈ પ્રસંગ કે સંતના જીવનચરિત્રમાંથી બાળકોને વાર્તા ન કહે ત્યાં સુધી બાળકો ઊંઘે જ નહીં. બાળકોના શિક્ષણમાં રસ ખૂબ લે, પણ પોતે કોલેજમાં ઉચ્ચ શિક્ષણ પામી નહોતી. ભક્તિના વાંચન સિવાય બીજા વાંચનનો ખાસ રસ નહીં અને અંગ્રેજી વાંચતા ફાવે પણ નહીં. ડૉક્ટર સનત મહેતા, દુનિયાના જુદે જુદે ક્ષેત્રે શું ચાલી રહ્યું છે તેનું જ્ઞાન બાળકોને સરળ ભાષામાં આપતા. રવિવાર એટલે સવારનો સમય પ્રયોગ અને ગણિત ગમ્મત માટે. રોજબરોજના વપરાશની ચીજો જ ઉપયોગમાં લઈ સરળ પ્રયોગો પૌલોમી પાસે કરાવતા. પૌરવ દોડાદોડી કરી સામગ્રી ભેગી કરવામાં મદદ કરતો. પ્રયોગ ધ્યાન દઈને જોતો, પણ સમજવા માટે તેની ઉંમર નાની હતી. આજે પૌરવની 7મી વર્ષગાંઠ છે. માએ પૌરવની અતિ પ્રિય વાનગી જલેબી બનાવી છે. જુલાઈ મહિનાની શરૂઆત છે. મૂશળધાર વરસાદને કારણે શાળા બંધ છે. સવારથી પૌરવ કુંડામાં તૈયાર કરેલા રોપાની જમીનમાં રોપણી કરવામાં મશગુલ છે. મોડેથી સિસોટી વગાડે છે અને કુંડું તોડી નાનકડા રોપાના મૂળ ન તૂટે તેમ સાચવીને જમીનમાં રોપે છે. એમ કરતાં એક કુંડું હાથમાંથી છટક્યું, નીચે પડતાં જ ફૂટી ગયું. અંદરની માટી વેરાઈ ગઈ, ઝીણા ઝીણા મૂળ તૂટી ગયા અને પૌરવે તીણી ચીસ પાડી. રૂપાંદે અને પૌલોમી હરણ ફાળે દોડતા આવ્યા અને જોયું તો રોપાને હાથમાં લઈ પૌરવ રડતો હતો. આંસુ લૂછતા લાડતી માએ પૂછ્યું, શું થયું પૌરવ? માં, આ નાનકડો છોડ મારા હાથમાંથી પડ્યો, એ ગભરાઈ ગયો, એને વાગ્યું હોય એમ રડવા લાગ્યો. પૌલોમીએ પોતાના જમણા હાથની પહેલી આંગળી લમણા આગળ ગોળ ગોળ ફેરવી માને ઈશારાથી કહ્યું કે ભાઈનું ચસકી ગયું છે. માં હેપતાઈ ગઈ કે આ શું ગાંઠ પણ દીકરાને લાગ્યું. થોડીવાર સુધી પૌરવ ચૂપચાપ છોડને પંપાળતો બેસી રહ્યો. પૌરવે ખાડો ખોદી જમીનમાં રોપાને વાવ્યો, પાઇપથી રોપાને પાણી પાયું. જો માં, એનો ડર થોડો ઓછો થયો લાગે છે ને, જો હવે ટટ્ટાર થયું ને. માં આંગળીએ ઝાલી પૌરવને રસોડા ભણી તાણી ગઈ. દીવાનખાનામાં એક મોટો પિત્તળનો ઘન ટાંગ્યો હતો, તે જોર જોરથી પૌરવે વગાડ્યો. આ હતો જમવાનો ઘંટ, જે રોજ બપોરે 12 વાગે અને રાત્રે 7:30 વાગે વાગતો અને બધા ડાઇનિંગ ટેબલ ઉપર બધું કામ મૂકી દોડી આવતા. જમતા પહેલાં ઓમ ની દરરોજ એક પ્રાર્થના થતી, જે આજે પણ થઈ. પછી પૌરવના માનમાં હેપી બર્થડે ગવાયું. આમ પૌરવ કિલકિલાટ છલબલાટનો ફુવારો, પણ આજે સાવ લુખ્ખો ચહેરો રાખી બેઠેલો, કારણ કે એને ઘવાયેલા છોડની ચિંતા હતી. કેમ પૌરવ, આજે બહુ શાન છે? પિતાએ કુતૂહલવશ પૂછ્યું. રૂપાંદેએ પતિને આંગળીથી ચૂપ રહેવાનું કહ્યું અને જમ્યા પછી પતિ પત્નીએ આજના પ્રસંગની ચર્ચા પોતાના ઓરડામાં મુખવાસ ચાવતા કરી. રૂપાંદેએ પૌરવની વર્તણૂક વિશે ચિંતા વ્યક્ત કરી. મનમાં બાધા લીધી કે મારો પૌરવ સારો થઈ જશે તો રૂપિયા 100 લાલજીના મંદિરમાં ધરીશ. માની ચિંતાનો જવાબ આપતા પિતાએ કહ્યું, પૌરવ સેન્સિટિવ છે અને એણે પોતાના રોપા પ્રત્યે પ્રેમ હોય અને વ્યક્ત કરે એમાં શું ગભરાવા જેવું છે? તું મને નહોતી કહેતી કે તું નાની હતી ત્યારે તારા ભાઈએ તારી ડિયરેસ્ટ ડોલને અગાસી ઉપરથી ફેંકી એ તૂટી ગઈ ત્યારે તું કેટલું રડી કે બાથટબ ભરી નાખ્યું હશે નહીં? એક જ ચહેરા ઉપર સવાર અને રાત ઢળી જઈ એકમેકમાં મળી ગયા હોય તેમ હસવું રડવુંનો એક અનોખો રંગ માના મુખ ઉપર છાઈ ગયો. દર્દી ઉપર ડૉક્ટરની ચાંપતી નજર રહે તેમ પૌરવ છોડને અનેકવાર તપાસી આવ્યો. રાતે ડાઇનિંગ ટેબલ ઉપર પૌરવ ખૂબ ખુશ હતો. પોતે છોડની કેવી સારવાર કરી અને છોડ એનો કેવો જીગરી મિત્ર થઈ ગયો એ ગૌરવથી કહ્યું. પૌલોમીનું હસવાનું ન દબાતા પિચકારીમાંથી રંગ ઉડે એમ હાસ્ય ઉડાવતી હિ કરવા માંડી. રૂપાંદેને થયું કે દીકરાની કમાન ખરેખર છટકી છે. જમવાનું પૂરું થયું, થાળીઓ ગઈ, મા દીકરી ગયા, પણ બાપ દીકરો વનસ્પતિની વાતના ફડાકામાં ટેબલ ઉપર બેસી જ રહ્યા. વર્ષો સાથે પૌરવનું વનસ્પતિ મિત્રમંડળ વધતું જતું હતું. પૌરવે શાકભાજીની એક નાનકડી વાડી બનાવી. 10 વર્ષનો પૌરવ ખેડૂતની અદાથી કામ કરતો. શિયાળો બેસતા જ પિતા પાસે કોબી, ગાજર, ટામેટા, ફુલેવર વગેરે શાકભાજીના બીજ મંગાવ્યા. માળીની મદદથી જમીન ગોળી, ખાતર નાખી, બીજ વાવ્યા. મહિનામાં તો કેટલાય માથા જમીન ભેદી ઉપર આવી ગયા. આ એકે એક માથું પૌરવનું સ્વજન. અને માં પોતાના બધા બાળકોના ચહેરાઓને પોતાના હૃદયમાં ધારી ફરે તેમ વાડીના પ્રત્યેક માથા જોડે પૌરવને આત્મીયતા. સવારે વહેલો ઉઠી પૌરવ વાડીએ પોતાના લાલ, લીલા, કેસરી, સફેદ ભૂલકા જોવા જાય. બધાની ખબર અંતર પૂછે, તેરી મેરી થાય. તેની જોડે જીભથી વાત ન થતી, મનોમન વાત થતી. આ વાડીમાં એક સુકલકડી કોબી હતી. બીજી બધી કોબીના મોઢા ગોળમટોળ, પણ આ કોબીબાઈ દિવસે કે રાતે વધે જ નહીં. પૌરવ રોજ સવારે કોબીને મનોમન પૂછે, કોબી તારા મનની વાત કર, તને શું દુઃખ છે? કોબીએ પૌરવના મનમાં સંદેશો મોકલ્યો, ભાઈ મારા મૂળમાં જીવડા ચોંટ્યા છે, મને રાત દિવસે કોરી ખાય છે, મારો બધો રસ એ ચૂસી લે છે, એટલે મારું શરીર દિવસે દિવસે ગળતું જ જાય છે. પૌરવે આજુબાજુની માટી થોડીક ખોદી, જીવાતની દવા નાખી, એને શરીરે પણ દવા બરાબર છાંટી અને થોડા જ દિવસમાં કોબીબાઈ ભરાવા માંડ્યા. મોઢામાં લીલાશ ચળકવા માંડી. કોબી અને પૌરવ વચ્ચે વાણીતી નહીં, પણ મનોમન વાત થતી. એટલે પહેલાં પહેલાં પૌરવને શંકા થતી કે સંદેશો ખરેખર કોબીનો છે કે પોતાના વિચારને જ કોબીના વિચાર માને છે. પૌરવ શાકભાજીની વાડી પાસે આવે કે બધા શાકભાજી પૂંછડી પટપટાવતા ગલુડિયાની જેમ ગેલમાં આવી જતા પૌરવને દેખાયા. પૌરવ જેટલાને પંપાળાય એટલાને પંપાળતો. પૌરવના મનને તેમનો પ્રેમ લપેટી લેતો. પૌરવના લાડ અને ખાતર પાણીનો પૌષ્ટિક ખોરાક ખાઈ બધા શાક તાજા માજા થઈ ગયેલા. જ્યારે જ્યારે કોઈપણ શાકને લાગે કે પરિપક્વ થઈ ગયું છે ત્યારે ત્યારે પૌરવને છોડ ઉપરથી પોતાની જાતને ચૂંટી લેવાનું કહેતું. પૌરવ રોજ નાનકડી ટોપલી ભરી શાક ઘરે લાવતો. આજે ઘરમાં બધું જ શાક ખલાસ થઈ ગયેલું. રૂપાંદેની તબિયત નરમ હોવાથી તે બજાર નહોતી જઈ શકી. રૂપાંદેએ રસોઈયણને પૌરવના બગીચામાંથી કોબી તોડી લાવવાનું કહ્યું. ચપ્પુ લઈ રસોઈયણ બગીચામાં ગઈ અને કોબીઓ ચટપટ કાપી લીધી. પૌરવ શાળામાં હતો. ગણિતના વર્ગમાં શિક્ષકે દાખલા ગણવા આપેલા. દાખલા ગણતા ગણતા પૌરવને એના વહાલા મિત્રોની બચાવો બચાવોની ચીસો સંભળાઈ. મનોમન એ પોતાના પ્રિયજનોની વેદના અનુભવતો હતો. પૌરવ દાખલા ગણી શક્યો નહીં. ગણિતનો વર્ગ આજનો છેલ્લો વર્ગ હતો અને તે પૂરો થતાં જ શાળા છૂટવાનો ઘંટ વાગ્યો. પૌરવ દોડીને શાળાના દરવાજા બહાર ઊભેલી પોતાની મોટરમાં બેસી ગયો. પૌલોમી હજુ આવી નહોતી. હંમેશા શાળા છૂટતા પૌલોમી તરત જ મોટરમાં આવી બેસી જતી અને મિત્રો જોડે ટીખળ કરતો પૌરવ મોટર સુધી પહોંચતા 15-20 મિનિટ મોડો પડતો. પૌલોમી રોજ પૌરવ ઉપર ચીડાતી. આજે પૌરવને પોતાના બગીચામાં જઈ મિત્રો હેમખેમ છે કે નહીં એ જોવાની તાલાવેલી લાગેલી કે એ પવનના સુસવાટા જેમ પૌલોમીના વર્ગ તરફ દોડ્યો અને પૌલોમીનો હાથ પકડી ફરજિયાત મોટર સુધી દોડાવીને લાવ્યો. હાંફતી પૌલોમી પૌરવને આશ્ચર્ય અને ગુસ્સાથી જોઈ રહી. પછી છાપરે ચડાવ્યો હોય તેવા ઊંચા અવાજે બોલી, તું રોજ મને મોટરમાં બેસાડી રાખે છે ત્યારે તને સમયનું ભાન પડે છે? હવે હું તને આમ જ ઘસડીને લાવીશ. મોટર ચાલવા માંડી. પૌરવ ચૂપચાપ બેસી રહ્યો. હંમેશનો રેડિયો આજે કેમ બંધ છે એ પૌલોમીને ન સમજાયું, પણ શબ્દો પૌરવના મોંને અફળાઈ પાછા ફર્યા. ઘર આવ્યું કે લગભગ ચાલતી મોટરે જ દરવાજો ખોલી દોડ્યો એની વાડીમાં. યુદ્ધ વિરમતા સંધ્યા તાણે કુરુક્ષેત્રમાં લટાર મારવા નીકળીએ અને લોહીની નદીમાં તરતા શબ જોઈને આપણું પેટ મોઢામાંથી બહાર આવી જાય તેવું જ પૌરવને વાડીમાં જઈ થયું. એકાએક પોતાના કેટલાય સ્વજન હણાઈ ગયા. એમના મોઢા યાદ કરી કરી પૌરવ દુઃખના પથ્થરો ઉપર અકળાતો ત્યાં જ બેસી રહ્યો. સૌથી વધારે ધ્રાસકો એણે અનુભવ્યો માંડ માંડ ગોળમટોળ થયેલી તેની માનીતી કોબી માટે. મનોમન એ કોબીને કહેવા લાગ્યો, તું મને મૂકીને કેમ ચાલી ગઈ? મને તારા વગર કેવું સૂનું લાગશે? લાગણીની તીવ્રતામાં સમય જાણે સ્તબ્ધ થઈ ગયો. પૌરવને શોધતી માં વાડીમાં આવી. કૃષ્ણના પગના અંગૂઠાને સ્પર્શવા અધીરી થયેલી યમુના પોતાની જાતને ઊંચે ઉછાળી ઉછાળી વસુદેવના ટોપલામાં પ્રવેશવા મતતી હતી તેમ માને જોતા જ માના પ્રેમ અને સાંત્વના મેળવી શાંત થવા પૌરવની આંખમાં બમણા જોડે આંસુ ઉછળવા લાગ્યા. માં પૌરવની પાસે બેસી દીકરાનું માથું પંપાળતી પોતે પણ રોવા લાગી. બેટા, તું મને માફ કરશે? માં, તે કાપી. બેટા, મને શું ખબર કે તું માણસ જેમ એને જોતો હશે. માં, તું ખૂની છે. માના હૃદયમાં ખૂની શબ્દ ભોંકાઈ ગયો અને વ્યથા ડુસકામાં બહાર નીકળી. બંનેની આંખોમાં પાણી હોય કોઈ એકમેકનો ચહેરો ન જોઈ શક્યું. આંધળો કાનથી જુએ તેમ બંનેના કાન એકમેકના ધ્રુસકાના આંદોલનો ઝીલતા હતા. એટલામાં પિતા ત્યાં આવી પહોંચ્યા. પૌલોમીએ પ્રસ્તાવના આપી દીધી હતી. પિતાએ પૌરવનો હાથ પકડી ઉઠાડ્યો અને એને ખેંચી ઘર તરફ લઈ ચાલવા માંડ્યા. માં ઊઠી પાછળ પાછળ ચાલવા લાગી. પૌરવ દોડીને પોતાના ઓરડામાં ગયો. બારણું અંદરથી બંધ કરી દીધું. જમવાનો ઘંટ આજે 3 વાર વાગ્યો પણ તેનું બારણું બંધ જ રહ્યું. થોડા દિવસ ઘરની વાચા દબાયેલી રહી. ઘર ફરી રમતું જમતું થયું એટલે પિતાએ દીકરા જોડે પેટભરી વાતો કરી. પૌરવ, તું વનસ્પતિ જોડે મોઢેથી વાત કરે છે, એટલે કે મારી જોડે વાત કરે છે તેમ? ના. તારા મનમાં વનસ્પતિનો સંદેશ વિચાર દ્વારા આવે કે મનમાં ચિત્રો ઉપસે? અમર ચરિત કથા વાંચતા હોઈએ એમ ચિત્રો આંખ આગળ આવતા જ જાય, પણ ચિત્રનો પ્રકાર સાવ જુદો હોય. ચિત્ર બહુ જીવંત હોય, પણ મનમાં ઉપસેલું ચિત્ર તારી કલ્પના પણ હોઈ શકે ને? પપ્પા, હું સમજાવી નથી શકતો, પણ હું વનસ્પતિ જોડે વાત કરું છું. એ તમારી જોડે અત્યારે વાત કરું છું એટલી જ સાચી છે. પણ તું કહે એટલે વાત થોડી સાચી થઈ જાય. પપ્પા, યુ મીન આઈ એમ બ્લફિંગ? ના બેટા, તું અનુભવે એ સાચું છે, અને તારી આ કુદરતી બક્ષિશને ખીલવવી જ જોઈએ. કેટલી અદ્ભુત વસ્તુ છે, પણ તું એને વૈજ્ઞાનિક રીતે પુરવાર કરી શકે તો ઉત્તમ. કારણ, મારા જેવા જેને વનસ્પતિ જોડે વાત કરવાનું મન થાય પણ કરી ન શકે તેનો માર્ગ ખુલી જાય. પપ્પા, હું તો હજી કેટલો નાનો છું. તું મોટો તો થશે જ ને? તું વનસ્પતિ વિશે કંઈ આગવી શોધ જરૂર કરશે એમ મારું મન કહે છે. વાલથી પૌરવ પિતાને વળગી પડે છે. વર્ષનો એક એક મણકો ખસતા આજે 5 મણકા ખસી પૂરા થયા. આ સમય દરમિયાન પૌરવ માનો ખભો વટાવી માથું વટાવી કેટલું ઊંચે પહોંચી ગયો. બાપ દીકરાને સાથે ઊભા રાખીએ તો દીકરાની નીચાઈ પકડાય, બાકી તો આંખને બંને સરખા જ લાગે. હવે રડવાનું તો એ સાવ ભૂલી ગયો. રડવાનું એને મન શરમજનક વસ્તુ છે. કિલકિલાટ જાણે ઘૂંટડો થઈ ગળાઈ ગયો અને ગળામાંથી બાપનો જ અવાજ જાણે ફૂટ્યો. ટેલિફોન ઉપર રૂપાંદેએ કોઈ વાર બાપ છે કે દીકરોની થાપ ખાઈ જતી. વય જોડે સમાજની પણ કેટલીય પાંખડીઓ ખુલી ગઈ. મા બાપની આંગળીઓ એના હાથમાંથી ક્યારે અને કેવી રીતે છૂટી ગઈ એને જ ખબર નથી. હવે તો એ બાપના ખભે હાથ મૂકે છે, માને પોતાની મજબૂત કાનનો ટેકો આપે છે. પૌરવ પણ પિતાની જેમ બોટનિસ્ટ થવાના સ્વપ્ન સેવે છે. વનસ્પતિ જીવનમાં એને પહેલાં જેટલો જ રસ છે, પણ બુદ્ધિના ફળથી લચી ગયેલા એના મનમાં વનસ્પતિ પ્રત્યેનો પહેલાંનો ઉછળતો પ્રેમ દબાઈ ગયો છે. તે ક્યારેક બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, પણ તર્ક એને પોતાના લોખંડી પંજામાં દબાવી રાખે છે. પૌરવ ઘસઘસાટ ઊંઘતો હતો. એને ભાસ થયો કે એના ઓરડાની બારીની અડોઅડ ઊભેલું ગુલમોહરનું ઝાડ, જે પૌરવે પોતાના નાનકડા હાથે વાવેલું, એને સત્વરે ઉઠી જવાનો સંદેશ આપી રહ્યું છે. પૌરવ ઝાટકા સાથે ઉઠી પોતાની બારી બહાર ઊભેલા પોતાની સેંકડો નાની મોટી આંગળીઓથી નાચ કરતા ગુલમોહરની સામે જુએ છે. પવનમાં ઝૂલતી સ્થૂળ ડાળીઓ જાણે એના મનના આકાશમાં હાલવા લાગી. ખિસકુલીની પૂંછડી જેવા લિસ્સા ઝીણી ઝીણી પાંદડીવાળા જાળીદાર લીલા લીલા પાંદડાનો તેને અંદરથી સ્પર્શ થયો. તેની બધી ડાળીઓ માની આંગળીઓ જેમ મુલાયમ થઈ ગઈ. નાનો હતો ત્યારે માનો હાથ તેને જબરજસ્તી પકડી ગમે તે દિશામાં લઈ જઈ શકતો તેમ. પૌરવને આખો ને આખો જાણે ગુલમોહરની આંગળીઓએ ઉપાડી લીધો. પૌરવને જાણે દાદરા ઉતરાવી ગુલમોહરની આંગળીઓએ રસોડામાં ઊભો કર્યો. પૌરવ બુદ્ધિની ઓથ શોધતો બેબાકડો બની ગયો, પણ અત્યારે ગુલમોહરની રેશમી ફિત જેવી ડાળીઓમાં પોતે ગૂંથાયેલો છે અને એના જ રેશમી તાબામાં હોય એવો સચોટ અનુભવ એને થયો. થોડા વર્ષોથી દાબી રાખેલું વહાલ એકાએક ચટક લીલું થઈ ગયું. ત્યાં રસોડાના બારણા બહાર જે બગીચામાં પડતું ત્યાં વાસણ પડવાનો અવાજ આવ્યો. અત્યાર સુધીની ચોંટેલી વાચા જાણે તાળવેથી છૂટી અને કોણ બૂમ એના ગળામાંથી નીકળી. જવાબમાં કોઈ વ્યક્તિના પગ દોડ્યા. પૌરવે લાઇટની સ્વિચ દાબી. પૌરવે પિતાના નામની બૂમાં બૂમ કરી મૂકી. પિતાજી હાંફળા ફાંફળા રસોડામાં આવ્યા. પપ્પા, આ બારણા બહાર વાસણ પડવાનો અવાજ થયો. પછી કોઈ દોડ્યું. ઊભો રહે, હું ટોર્ચ લાવું. ટોર્ચ લાવી બારણાને ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ બારણું તો ખુલ્લું જ હતું. બહાર વાસણ બાંધેલું એક મોટું પોટલું પડ્યું હતું. પોટલાની બાજુમાં જ એક લાંબુ ચપ્પુ હતું, જોકે પૌરવના ઘરનું જ હતું. તું ક્યારે નીચે આવ્યો? તમને બૂમ પાડી એની મિનિટ એક પહેલાં. તું નીચે શા માટે આવ્યો? પપ્પા, મારી બારીમાં ઊભેલું ગુલમોહર મને જબરજસ્તી લાવ્યું. પિતાએ છેલ્લું વાક્ય સાંભળ્યું ન સાંભળ્યું અને પોલીસને ફોન કર્યો. પોલીસની ટુકડી આવી વિગતે નોંધ કરી ગઈ. તે પછીના થોડા દિવસ ઘરમાં કોણ ઘૂસી આવ્યું હશે, કેવી રીતે, શું કરવાના ઈરાદાથી પૌરવ મોડો પડ્યો હોત તો વાસણ ઉપરાંત બીજું શું ચોરવાનો પ્રયત્ન કરત? આ પ્રશ્નો સ્વાદ વગરની ચ્યુઈંગમના કૂચા જેમ ચવાયા કર્યા. પૌરવે એમાં નહીં જેવો ભાગ લીધો. પૌરવના મનમાં એક જ પ્રશ્ન અવિરત ઘોળાય છે. ગુલમોહરે મને શા માટે ઉઠાડ્યો? મારા માટે લાગણી હશે ત્યારે જ ને. શા માટે મારે માટે જ લાગણી હોય અને પપ્પા માટે ન હોય? કદાચ પપ્પા માટે પણ લાગણી હોય, પણ પપ્પા અનુભવી શકતા ન હોય. પૌરવને પોતાના નાનકડા હાથ ગુલમોહરને ખાડો ખોદી ખાતર નાખી વાવતા દેખાયા. એકાએક પૌરવ 5 વર્ષમાં સરી પડ્યો હોય એમ મનની પાળ ઉપર બેસી ગુલમોહરના પીંછા જેવા પાન પંપાળવા લાગ્યો. ગુલમોહર પોતાના સુંવાળા પીંછાથી પૌરવના ગાલ પંપાળવા લાગ્યું. આ પ્રસંગ પછી બે પૌરવ એક જ ઘરમાં રહેવા લાગ્યા, એક 5 વર્ષનો અને બીજો 16 વર્ષનો. પૌરવે કોલેજમાં બોટની લીધું, કારણ કે વનસ્પતિની રીતભાત એને ઊંડાણથી સમજવી હતી. પોતાની વનસ્પતિ સાથેની આત્મીયતા વૈજ્ઞાનિક રીતે સાબિત કરવી હતી. વનસ્પતિમાં જીવ છે એ તો આપણા વડવા પણ દ્રઢપણે માનતા. વનસ્પતિને સુખ દુઃખનું સંવેદન છે એમ પણ માનતા. એટલે તો સૂર્યાસ્ત પછી ઝાડપાનને તોડવું પાપ ગણતા, કારણ કે માણસ જેમ વનસ્પતિ પણ રાતે પોપચા ઢાળી ઊંઘે છે. પૌરવને ઘણીવાર વિચાર આવતો કે પુરાતન માનવી ભાષા શોધાયા પહેલાં શી રીતે વિચાર કરતો હશે. પૌરવ શબ્દ વગર વિચાર કરવાનો પ્રયત્ન કરતો, પણ શબ્દ વિનાની વિચારની માનસિક ક્રિયા કેવી હશે એનો તાગ એ પામી નહોતો શકતો. એણે પોતાની પ્રયોગશાળામાં એક યંત્ર તૈયાર કરવા માંડ્યું. લગભગ 2 ઇંચની ત્રિજ્યાવાળું ગોળ આકારનું પ્લાસ્ટિકનું ડાયલ, અંદર લાલ ગોળ, એની બહાર ભૂરું ગોળ અને એની બહાર સોનેરી રંગનું ગોળ, કોઈપણ ઝાડ કે છોડ ઉપર એ ટાંગવાનું. વનસ્પતિ ખૂબ આનંદમાં હોય તો સોનેરી રંગના કુંડાળામાં બત્તી થાય. વનસ્પતિ દુઃખની સંવેદનામાંથી પસાર થતી હોય તો અંદરના લાલ કુંડાળામાં લાઇટ થાય. અને જ્યારે તળાવના સ્થિર પાણી જેવી માનસિક સ્થિતિ હોય ત્યારે ભૂરા એટલે કે વચલા કુંડાળામાં બત્તી થાય. પૌરવે અનેક અખતરા કર્યા. વનસ્પતિના મૂળમાં મૂળ ખાનાર જીવાતો મૂળને વળગાડી દે અને થોડા જ વખતમાં ડાયલના વચલા લાલ કુંડાળામાં લાઇટ થાય. ઝાડની ડાળી કુહાડેથી કાપીએ તો પણ લાલ કુંડાળામાં લાઇટ થાય. પાંદડાને ખેંચી તોડીએ કે થડ ખોતરીએ તો એક બે ક્ષણ લાલ કુંડાળામાં બત્તી થઈ બંધ થઈ જાય. સૂર્યાસ્ત પછી હંમેશ ભૂરા ડાયલમાં લાઇટ થાય. નિંદ્રાની સ્થિતિમાં પણ વનસ્પતિને છેદ કરો કે જોરથી હલાવો કે તરત જ લાલ કુંડાળામાં લાઇટ થવા માંડે. સવારના ઠંડા પવનમાં પાંદડા ઝોલા ખાતા તડકાને ફુવારે નાતા હોય ત્યારે સોનેરી ડાયલમાં લાઇટ થતી. બપોરના તડકામાં સોનેરી ડાયલની લાઇટ એકદમ ઝાંખી થઈ જતી. કોઈપણ સંવેદનાની તીવ્રતા વધે કે ઘટે એને અનુરૂપ લાઇટની તીવ્રતા વધતી કે ઘટતી. અનેક અખતરા પછી પૌરવે એની કોલેજના વિજ્ઞાન પ્રદર્શનમાં પોતાનું ડાયલ ગોઠવ્યું. કોલેજના પ્રાધ્યાપકો વિદ્યાર્થીઓ આ અદ્ભુત શોધ પર વારી ગયા. પ્રિન્સિપાલે પૌરવનો ખભો થાબડી કહ્યું, તું અમારી કોલેજનું ગૌરવ છે. આ પ્રદર્શનના ઉદ્ઘાટન સમયે હાજર રહેલા પિતા પોતાની પુત્રની આ શોધ જોઈ ગેસના ફુગ્ગા જેમ આનંદથી ભરાઈ ઉડવા લાગ્યા. અત્યાર સુધી પૌરવે આ શોધની વાત બધાથી છાની રાખી હતી. ડૉક્ટર મહેતાએ આખી જિંદગી વનસ્પતિના સ્થૂળદેહનો અભ્યાસ કર્યો, પણ એની સૂક્ષ્મ માનસિક ક્રિયાનો એમને કદી વિચાર નહોતો આવ્યો. દીકરો પોતાનાથી સવાયો નીકળ્યાનો સંતોષ સૂર્યના પ્રકાશ જેમ મોઢા ઉપર રેલાઈ ગયો. ત્યાં હાજર સૌ પૌરવના પિતાને ટીકી ટીકી નિહાળતા હતા. કદાચ બધાના મનમાં પ્રશ્ન થતો કે મા બાપે આ બાળકના ઉછેરમાં શી કરામત કરી હશે કે આજે આ સિદ્ધિ પામ્યો. ઘેર મહેમાનો હોવાથી રૂપાંદે પ્રદર્શનમાં ન જઈ શકી. વળી એને ક્યાં ખબર હતી કે પોતાનો દીકરો જ પ્રદર્શનનું કેન્દ્ર હશે. ઘેર આવી પતિએ પત્નીને ચિત્રકાર પીંછીમાં જુદા જુદા રંગ લઈ ચિત્ર દોરે એમ પ્રદર્શનનું આબેહૂબ ચિત્ર પત્નીની આંખો આગળ ખડું કરી દીધું. રૂપાંદેની આંખો પહેલાં ભીની થઈ, પછી વહેવા લાગી. પૌલોમીએ હરખમાં આવી જઈ 2-4 ધબ્બા માર્યા, પછી ભાઈને ગળે વળગી પડી. પૌરવે ઋષિમુની જેમ વર્ષોની તપશ્ચર્યા કરી વનસ્પતિ જોડે સંવાદ કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ શોધવા. ખુલ્લા ખેતરમાં એક અક્કડ નારિયેળીની આસપાસ 25 માણસ કિકિયારી પાડતા ગોળ કુંડાળામાં ફરે છે. આજુબાજુ બીજા 50-એક માણસ ટોળે વળી બેઠા છે. કિકિયારી પાડનારા થાકે એટલે કુંડાળામાંથી બહાર આવે અને બહાર બેઠેલા કુંડાળામાં ફરતા થઈ કિકિયારી પાડવી શરૂ કરે. આમ 24 કલાક ચાલે. ડૉક્ટર મહેતા અને પૌલોમી બધું બરાબર ચાલે છે કે નહીં તેની કાળજીપૂર્વક દેખભાળ કરી રહ્યા છે. પૌરવ ક્યાંય દેખાતો નથી, કારણ આ ભયયુક્ત કિકિયારીનું સંવેદન ઝાડને અસહ્ય લાગે છે એમ અનુભવતા તે પ્રયોગનું સંચાલન પોતાના પિતા અને બહેનને સોંપી ત્યાંથી ચાલ્યો ગયો છે. પહેલા બે દિવસ ઝાડ ઉપર કોઈ અસર નરી આંખે દેખાઈ નહીં. ત્રીજે દિવસે નારિયેળીની ડાળીઓ ઝૂકવા લાગી, પાન ચીમળાવા માંડ્યા. છ દિવસમાં પાન સાવ સુકાઈ ગયા અને મૂળ ઢીલા પડતા ઝાડ થોડું નમવા લાગ્યું. કિકિયારી પાડતા માણસો આ પ્રયોગ માટે પૌરવે પૈસા આપી રોકેલા. ઝાડ સહેજ ઢળેલું જોઈ તેઓ ગેલમાં આવી ગયા. આઠમે દિવસે નમતું નમતું ઝાડ જમીનદોસ્ત થયું. આ ઘટના ભાગ લેનારાઓએ મિજબાની જેમ માણી. ઝાડ પડ્યાની ઘટના પૌરવે જાણી ત્યારે પોતે હત્યારો હોય એમ પોતાની આંખોથી ભાગતો ફર્યો. બીજે દિવસે છાપાને પહેલા પાને પૌરવનો અને પ્રયોગ શરૂ કર્યા પહેલાં હૃષ્ટપુષ્ટ નારિયેળીનો ફોટો હતો. પૌરવ નારિયેળીને ભેટીને ઊભો હતો અને બાજુમાં આઠમા દિવસની વધ કરાયેલી નારિયેળીનો ફોટો હતો. નીચે પ્રયોગ વિશેની માહિતી હતી. છેલ્લી લીટી આ પ્રમાણે હતી, આ પ્રયોગ મેં બુદ્ધિવાદીઓને ગળે ઉતારવા કર્યો હતો, બાકી વનસ્પતિ માણસનું સંવેદન ઝીલે છે એ મારો રોજનો અનુભવ છે. કેટલાય દિવસ સુધી આ નારિયેળીના મૃતદેહના દર્શનાર્થે લોક ઉમટ્યું. પ્રયોગના કર્તાને જોવા બધી આંખો તરસતી હતી, પણ નારિયેળીના અવસાનથી એ શોકગ્રસ્ત હોય એમ કોની કલ્પનામાં આવે? પૌરવ દ્રઢપણે માનતો કે ઝાડમાં એક વિશિષ્ટ ચેતન શક્તિ છે અને તેથી જ ઝાડની ઘટામાં બેસવાથી એક અપૂર્વ શાંતિનો અનુભવ થાય છે. પૌરવ માંદો હોય ત્યારે એ દવા લેવાના બદલે ઝાડની ઘટામાં જ પક્ષી જેમ ભરાઈ રહેતો, એનું દર્દ જાણે ઝાડ લઈ લેતું. આ વાત પૌરવને મોડે પૌરવના મિત્રના પિતાએ સાંભળી ત્યારે આ અધ્ધર લાગતી વાતના વિરોધમાં ખૂબ હસ્યા. પૌરવે કહ્યું, કાકા હસી કાઢો છો એના કરતાં પ્રયોગથી સાબિત કરી જુઓ ને. તમારા 15 દર્દીઓ જે લાંબા વખતથી કોઈ રોગથી પીડાતા હોય તેમને દિવસના 3 કલાક ઝાડની ઘટામાં બેસાડી જોઈએ. કયા ઝાડની ઘટામાં? તમારા ઘરની સામે જ પેલો વડ છે ને, તે ઉત્તમ. ડૉક્ટરને ખાસ મન નહોતું, કારણ આ પ્રયોગમાં એમને જરાય આસ્થા નહોતી, પણ પૌરવે પવનપુત્રના બળથી દબાણ કર્યું અને પ્રયોગ શરૂ થયો. 4 હૃદયરોગના દર્દી, 3 ચામડીના રોગવાળા, 2 એપિલેપ્સીવાળા વગેરે એમ રોગોનો શંભુમેળો ભેગો થયો. ડૉક્ટરે જે રીતે પ્રસ્તાવના આપી તે રીતે મૂરખ સિવાય કોઈ પ્રયોગમાં સામેલ ન થાય, પણ પૌરવે પોતાની અનુભવ સિદ્ધિ વાણીથી દર્દીઓને પ્રયોગમાં જોડાવા પ્રેર્યા. રોજ 15 દર્દી સાંજે 4:30 થી 7:30 વડલાની છાયામાં બેસતા, સૂતા અને વૃક્ષને દર્દ મટાડવાની મૌન પ્રાર્થના કરતા. પૌરવે એક વાત ખૂબ સ્પષ્ટ કરી કે વૃક્ષની ચેતના શક્તિમાં તમે અશ્રદ્ધા સેવતા હો તો આ પ્રયોગમાં ન જોડાતા. દર્દીઓને 15 દિવસમાં નોંધપાત્ર ફાયદો લાગ્યો. અમુક દર્દીઓની રોગની માત્રા એટલી જ રહી, પણ બધાને એક માનસિક શાંતિ જરૂર મળી. ડૉક્ટરની દુનિયામાં ખળભળાટ થઈ ગયો. આપણા પુરાણોમાં એવો ઉલ્લેખ છે કે ઝાડગત ઋષિમુનિઓ છે. પૌરવે જ્યારે આ વાંચ્યું ત્યારે તેને થયું કે આ વાક્યમાં કોઈ ગૂઢ અર્થ છુપાયેલો છે. પીપળાના ઝાડ નીચે ચારપાઈ ઢાળી પવનમાં હસતા પીપળાના પાન જોઈ લહેરાતો પૌરવ વિચારમાં ઉડવા લાગ્યો. વૃક્ષ વિશાળ છે, એનું માથું આકાશથી ઢંકાયેલું છે, એના મૂળ પૃથ્વીના પેટાળમાં પોતાની સ્થિરતા શોધતા પથ્થર ભેદીને પણ વ્યાપી જાય છે. કદાચ ઝાડ ઊંચાઈને કારણે વાતાવરણમાંથી કોઈ વિશિષ્ટ મોજા પકડી શકતું હોય જે માણસ ન પકડી શકતો હોય. આ પૃથ્વી ઉપર માણસ આવ્યો તેના કેટલાય યુગ પહેલાં વૃક્ષ આસન પાથરી પૃથ્વી ઉપર તપ કરતા બેસી ગયા હતા. ઝાડ ચાલી શકતું નથી, પોતાના સંરક્ષણ માટે પાતના હાથ જેવી ડાળીઓ વાપરી શકતું નથી. પોતાના હાથી જેવા થડ તળે એ કોઈને છૂંદી શકતું નથી. ઝાડ અહિંસાનું સાક્ષાત સ્વરૂપ છે. બની શકે છે કે ઝાડ આધ્યાત્મિક ક્ષેત્રે માણસ કરતાં ખૂબ આગળ હોય. ખોરાક માટે તે સ્વાવલંબી છે. જોઈતું પાણી પૃથ્વીના પેટાળમાંથી ચૂસી લે છે. સૂર્યના કિરણોથી પોતાનો જઠરાગ્નિ શમાવે છે. જો માણસ ઝાડ પાસે સૂર્યની શક્તિથી પોતાની પુષ્ટિ કેમ સાધવી એ શીખી જાય તો વિશ્વની ભૂખ હંમેશ માટે ટળી જાય. સમયમાં ઊંધે પગે ચાલતો પૌરો પહોંચી ગયો બાળપણમાં. માની કહેલી કૃષ્ણલીલાની વાત યાદ આવી. યશોદા કૃષ્ણને તોફાનની શિક્ષા કરવાના હેતુથી ઉલુખલ જોડે બાંધે છે. ઉલુખલને ઘસડતો કનૈયો બે અડોઅડ વૃક્ષ વચ્ચેથી નીકળે છે. વૃક્ષ તૂટી પડે છે અને અંદરથી વિષ્ણુના બે દેવાંશી દ્વારપાળો નીકળે છે. નાનકડો પૌરવ આ વાર્તાના પ્રભાવમાં ઝાડને ખૂબ ધારી ધારીને જોતો, ઝાડ જોડે ખાસ ઘસાઈને ચાલતો કે કદાચ અંદર છુપાવેલી વ્યક્તિ એકાએક પ્રગટ થાય. વિચારની માળા ગૂંટતા ગૂંટતા વૃક્ષે પોતાની જાદુઈ આંગળી પૌરવને પોપચે લગાડી હોય એમ આંખ અવનવું જોવા લાગી. પૌરવ બંને હાથનો ખોબો ધરી વૃક્ષ પાસે પોતાને વૃક્ષ બનાવવાની યાચના કરે છે. તારે વૃક્ષ થવું છે? શા માટે? માથે ઝૂલતા પીપળાએ જાણે પૂછ્યું. મને ઊંચા થઈ આકાશમાં માથું અડકાવવું છે. તારા પગ કોઈ કાપશે તો તું એને અટકાવી નહીં શકે. તારા જેવી અદ્ભુત સહનશક્તિ હોય તો ભલે ને પગ કપાય. આ અદ્ભુત શક્તિ લીલા લોહીની છે, પણ તારામાં તો લાલ રંગનું જનુની લોહી છે. એ હું પણ જમીન ઉપર ધોળી દઈશ, પછી તું તારી લીલાશ મારામાં રેડશે? પૌરવને ધીરે ધીરે અંગૂઠામાંથી લાલ લોહી જમીન ઉપર ટપકતું દેખાય છે. આંખોમાં પીપળાની લીલાશ ચડવા લાગી. આખા શરીરમાં લીલા મોજા ફરી વળ્યા. પૌરવની આંખ વિચારમાંથી ઉઠી ગઈ. લીલાશ રહી ગઈ. હવે પૌરવ માણસ છે, ઝાડ પણ છે.